நமோரியண்டாணம் நமோ சித்தாணம் நமோ ஆயதியானம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சவசாஹூனம் ஈஸ்வரூப சமஜாவினா பாம்யோ துகனன் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். தேஹ சதா ஜேனீரஷா வர்த்தே தேஹாதி விஜ்ஞானீ நாசரணமா கோவந்தனகணி. ஆத்மசித்தி சாஸ்திர விராஜமான கிருபாலுதேவ் துவாரா ரச்சித் கிருபாலுதேவ் துவாரா ரச்சித் ஆத்மசித்தி சாஸ்திர மா આપણે જે શંકા સમાધાન નું આખું પ્રકરણ ચાલી રહ્યું છે એ પ્રકરણ આપણે જોઈ રહ્યા છે. જે છ પદ છે એ છ પદ સંબંધી આખી ચર્ચા ચાલી રહી છે, જેમાં સૌથી પહેલો પદ હતો આત્મા છે, પછી આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. જે આ ચાર પદ છે, જો 43 નંબર ની ગાથાથી આખું આ પ્રકરણ ચાલુ થયું છે. શત પદ નામ કથન 43 નંબરની ગાથામાં આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. શત ભાનક સંક્ષેપમાં શત દર્શન પણ તે સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ. એ બહુ સરસ આ બે ગાથામાં આખી ભૂમિકા વાંધી છે. પહેલા છ પદના નામ આપ્યા અને પછી સંક્ષેપમાં એનું સ્વરૂપ અહીંયા અમે દર્શાવશું, કારણ કે અમને પરમાર્થ સ્વરૂપ દર્શાવવું છે. સમજાવા પરમાર્થને, પરમાર્થ સ્વરૂપ સુધી આપણી દ્રષ્ટિ જ્ઞાનીઓને લઈ જવી છે. જે પરમાર્થ સ્વરૂપમાં જ્ઞાની પોતે ઠરીઠામ થયા છે, જે પરમાર્થ સ્વરૂપને જ્ઞાની પોતે અનુભવે છે, એ પરમાર્થ સ્વરૂપ સુધી આપણી દ્રષ્ટિ જ્ઞાની લઈ જવા માંગે છે, એની માટે આખી આ ચર્ચા પ્રારંભ 43 નંબરની ગાથાથી થઈ છે. આજે આપણે જે ચોથી શંકા છે, નહીં પાંચમી શંકા છે, ચાર થઈ ગઈ ને, આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા છે અને ભોગતા છે, આ ચાર સંબંધી આપણે ચર્ચા કરી. હવે જીવનો તે કર્મથી મોક્ષ નથી એમ શિષ્ય કહે છે. જે પાંચમી શંકા છે, કર્મથી મોક્ષ નથી એટલે કર્મથી ક્યારે પણ છૂટી નહીં શકે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. છેલ્લી બે શંકામાં શું કીધું, મોક્ષ છેલ્લી છેલ્લા બે પદમાં શું કીધું, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. પેલા મોક્ષ છે વાત સિદ્ધ થશે, મોક્ષ છે એ વાત સ્વીકારશે, પછી મોક્ષ નો ઉપાય બતાવ. ખ્યાલ આવે છે? એટલે એક આપણે કહીએ ને કોન્ફિડન્સ, કે તું મોક્ષ જઈ શકે એવો છે, તારી મુક્તિ થઈ શકે, તું સંસારથી છૂટી શકે, તું કર્મથી છૂટી શકે. તો એ કર્મથી છૂટી શકે અને મોક્ષ દશા તને પ્રાપ્ત થઈ શકે એવી પહેલા વાત કરે છે, અને પછી એ વાતનો સ્વીકાર થાય પછી એનો ઉપાય બતાવે. ખ્યાલ આવે છે? એટલે બાળકને કે તું ત્યાં જઈ શકશે એટલો, હા જઈ શકશે, હા હું એટલો જઈ શકીશ, અને પછી ને માર્ગ બતાવે કે એટલો જઈ શકશે ને, હા પછી ને માર્ગ બતાવે કે જો આમ જજે આમ જજે આમ જજે. અહીંયા શંકા, હવે બે ગાથા છે ના, 87 અને 88, આ બે ગાથામાં શંકા કરે છે શિષ્ય, શંકા ઉત્પન્ન કરે છે. શું સંબંધી શંકા ઉત્પન્ન કરે છે? મોક્ષ સંબંધી, કે જીવનો તે કર્મથી મોક્ષ નથી એમ શિષ્ય કહે. શિષ્ય કહે છે અમને કઈ એવું લાગતું નથી કે જે અવસ્થામાં હમણાં જીવ છે, એટલે કે અમે છીએ, એ અવસ્થામાં અમારો મોક્ષ થઈ શકે, એટલે કે અમે મુક્ત થઈ શકીએ, થઈ અમે સંસારથી છૂટી શકીએ, અમારો મોક્ષ થઈ શકે, અમે મુક્ત થઈ શકીએ એવી અમને અંદરથી કોઈ વાત બેસતી નથી, એ સંબંધની શંકા બે ગાથામાં શિષ્ય ઉભી કરે છે. અને પછી ત્રણ ગાથામાં કૃપાળુ દેવ એનું સમાધાન બહુ સુંદર, આ છે ને આ પાંચ ગાથા બહુ સરળ છે, આજનો વિષય છે ને બહુ સરળ છે. આપણે જેમ ગાથા ગાશું ને એ રીતે તમને એનો ભાવ સમજાશે કે શું કેવા માંગે છે. તો આપણે 5 ગાથા લેવાની છે, 87, 88 અને પછી 89, 90, 91. 3 ગાથા સમાધાન, 2 ગાથા શંકા. જો શું શંકા કરે છે શિષ્ય? મોક્ષ સંબંધીની શંકા, કે મારો મોક્ષ થઈ શકે, મને સમ્યક દર્શન થઈ શકે, હું છૂટી શકું સંસારથી, હું મુક્ત થઈ શકું, હું કર્મથી, નો કર્મથી, દ્રવ્ય કર્મથી, ભાવ કર્મથી રહિત થઈ શકું એવું મને લાગતું નથી. તો જો એની શંકા 2 ગાથામાં કરે છે, 87 અને 88. કરતા ભોગતા જીવ છે, કરતા ભોગતા કે માને છે એ વાત બેસી ગઈ કે આત્મા કરતા છે, આત્મા પોતાના કર્મનો કરતા છે, પોતાના કર્મનો ભોગતા છે, કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગો બને છે એનો ભોગતા એટલે કે ફળનો ભોગતા છે. તો કરતા છે અને ભોગતા છે એ વાત બેસી ગઈ, ખ્યાલ છે? કરતા અને ભોગતાની વાત બેસી ગઈ, પરંતુ જે મોક્ષ છે, હવે મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે એ વાત નથી બેસી. કે અમે એ માનીએ છીએ કે અમે કરતા છે કર્મના, અમે ભોગતા છે કર્મના, બસ કરતા ભોગતા સુધીની વાત મનાય છે, એનાથી આગળ વાત મનાતી નથી, એનાથી આગળ વાત સ્વીકાર થતી નથી. કે આત્માનો મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે ને સંવર ને નિર્જરા ને મોક્ષ તત્વ, એટલે અંદરથી એ જીવને વિશ્વાસ નથી આવતો. શું સંબંધી વિશ્વાસ નથી આવતો? પોતાની મુક્તિ સંબંધી વિશ્વાસ નથી આવતો, પોતાને અંદરથી મોક્ષ દશા પ્રાપ્ત થઈ શકે એ વિશ્વાસ નથી આવતો. કારણ કે અનાધિકારથી પોતાને સંસારી માન્યો છે, અનાધિકારથી પોતાને રાગી દ્વેષી માન્યો છે, અનાધિકારથી પોતાને શરીરવાળો માન્યો છે, અનાધિકારથી એમ જ માને છે કે હા હું આ બધું કરું છું. પણ આનાથી અલગ કોઈ અપૂર્વ પુરુષાર્થ, ખ્યાલ આવે છે, હું પ્રાપ્ત કરી શકું અને અંદરથી પ્રગટ કરી શકું એ વાત બેસતી નથી. હવે કૃપાનુદેવ સિદ્ધ કરે છે કે અગર તું કર્મનો કરતા છે તો તું કર્મથી રહિત થઈ શકે તો એ કર્મના અભાવનો પણ તું કરતા છે. અગર તું કર્મને બાંધે છે તો તું કર્મને છોડે પણ છે. અગર તું મોરાગ્વેષ રૂપે પરણમે છે તો તું મોરાગ્વેષથી રહિત દશા રૂપે પણ પરણમી શકે, વિભાવ રૂપે પરણમે છે તો સ્વભાવ રૂપે પરણમી શકે એવી પણ તારામાં સામર છે. તું સંસારમાં પરિભ્રમણ કરી શકે તો તું સંસારથી રહિત પણ થઈ શકે, તો એ દેવ સામર તારામાં છે. એ રીતની આખી વાત અહીંયા કૃપાનુદેવ 5 ગાથામાં, 3 ગાથામાં સિદ્ધ કરે. જો પહેલા શંકા, કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, આ શિષ્યની શંકા છે. પણ તેનો નહીં મોક્ષ, વિધ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. અનંત કાળ વિતી ગયો ભાઈ, અનંત કાળ જે જીવ સંસારમાં રહ્યો હોય, અનંત કાળ જે જીવ શરીરમાં રહ્યો હોય, અનંત કાળ જે જીવ કર્મ બાંધતો હોય, અનંત કાળ જે જીવ મોહ રાગદ્વેષના પ્રણામ કરતો હોય, અનંત કાળથી જે જીવ જન્મ મરણ કરતો હોય, અનંત કાળથી પરિવર્તન પરાવર્તન કરતો હોય ને ભવ ભ્રમણ કરતો હોય ને 84 લાખ દુનિયામાં રખડપટ્ટી કરતો હોય, વિધ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. જો તમે વર્તમાનનો જે અનાધિકારથી ચાલી આવ્યું છે એ ચાલી રહ્યું છે, એ જ દોષ, એ જ અપરાધ, એ જ મોહ રાગ દ્વેષ, એ જ વિભાવ, એ જ અજ્ઞાન, એ જ કષાય, એ જ વિષય આદિના ભોગના ભાવ ને એ જ ઇષ્ટ અનિષ્ટની કલ્પના એ ચાલી આવ્યું છે. તો હવે આવા જીવનો, આવા પાપી આત્માનો, આવા અજ્ઞાની આત્માનો, આવા મોહી આત્માનો, આવા રાગી દ્વેષી આત્માનો મોક્ષ થઈ શકે? મોક્ષ થઈ શકે? અમે ભગવાન બની શકીએ? અમે શિષ્ય બની શકીએ? અમે ભક્ત બની શકીએ? અમે પૂજા આદિ કરી શકીએ? પાપથી બચવા માટે પુણ્ય કરી શકીએ? હજી એ સમજાય, એ કર્મનો અમે કરતા છીએ, પુણ્ય કર્મનો, પાપ કર્મનો. પણ મોક્ષ દશાનો એમ થાય કે મોક્ષ, અમે મોક્ષ છે, અમે આત્મા એટલે અમે પરમાત્મા બની શકીએ, અમે ભગવાન બની શકીએ? તો આ પોતાના સ્વભાવ સંબંધી અજ્ઞાન હોવાના કારણે આ દશા થાય છે. પોતાને પોતાની ખબર જ નથી કે પોતામાં શું ભરેલું છે, પોતે કેવો સામર્થ્યશાળી આત્મા છે, પોતે કેવો પરિપૂર્ણ તત્વ છે, પોતે અનંત ગુણ શક્તિ સામર્થ્ય સંપન્ન છે, પોતામાં ખરેખર કોઈ કમી કોઈ ખામી નથી, પોતે સ્વભાવથી મુક્ત જ છે, મોક્ષ સ્વરૂપ જ છે, સજાનંદ સ્વરૂપ છે, વિજ્ઞાન ઘન છે. તો એવો અંદરમાં પોતાને પોતાની ખબર ન હોવાના કારણે જીવ એમ નથી માની શકતો કે એનો મોક્ષ થઈ શકે છે. ખ્યાલ આવે છે? તો બહુ સરસ આ શંકા સરળ છે. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. કરતા ભોગતા હો, કર્મ નો કરતા, કર્મ નો ભોગતા, પણ તેનો નહીં મોક્ષ. સમજાય છે? મોક્ષ તો કોઈ વિરલા જીવ લઈ શકે, મોક્ષ તો કોઈ પુરુષાર્થી જીવ લઈ શકે, તમને દર્શન તો કોઈ વિરલા જીવ પ્રાપ્ત કરી શકે. અમારા બસ ની વાત થોડી સમજાય છે. તમે અમને કહી દો દાન આપી દો, તમે અમને કહી દો કે મંદિર બંધાવો, તમે અમને એમ કહી દો કે કોઈને મદદ કરી દો, પૂજા કરી દો, વિધાન કરી દો, તો એ હજી અમે કરી દઈએ. પણ મોક્ષ, મોક્ષ, મોક્ષ અમે પ્રગટ કરી. અરે મોક્ષ તો તારો સ્વભાવ છે, અને તારા સ્વભાવના આશ્રય થી અનંત કાળ, એક બે પર્યાય નહીં, એક બે સમય માટે નહીં, અનંત કાળ સુધી તારા અંદર થી પ્રતિ સમય મુક્ત દશા, મોક્ષ દશા, વિતરાગ દશા, સર્વજ્ઞ દશા, આનંદ ની દશા, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત અવ્યાબાદ સુખ પ્રગટ પ્રતિ સમય થઈ શકે એવી તારા અંદર માં સામર્થ્ય છે. એવું તારું કારણ પરમાત્મા પણ છે, અને એ કારણ નું લક્ષ કરે અને કાર્ય પ્રગટ ન થાય એવું બને. આપણને એટલે આમાંથી એ સમજાય છે કે સુપારુદેન કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નથી. તું તારું સ્વરૂપ જ નથી સમજ્યો કે તારું સ્વરૂપ શું છે, તને તારી ખબર જ નથી. તું તારી મર્યાદા સીમા ક્યાં સુધી રાખે છે કે હું કર્મ નો કરતા છું, કર્મ નો ભોગતા છું. એ વાત હજી માનવામાં આવી શિષ્યને, એ પણ સમાધાન ગુરુએ કરાવ્યું છે. નહીં તો પેલા એ વાતનો સ્વીકાર પણ શિષ્યને નહોતો થતો કે હું કરતા છું ને ભોગતા છું. અને એ વાત સ્વીકારી લીધી, કરતા ભોગતા જીવો પણ તેનો નહીં મોક્ષ. અમે મોક્ષ ની વાત નહીં કરી. આટલું તો અમને માન માન બેસે છે કે અમે પોતાના કર્મ નો કરતા છે, રાગાદી ભાવ નો કરતા છે, રાગાદી ભાવ ના ફળ નો ભોગતા છે. હવે આનાથી આખી વિરુદ્ધ વાત લઈને આવો છે કે હવે મોક્ષ છે ને મોક્ષ નો ઉપાય છે. તો શું કામ ન થઈ શકે મોક્ષ? જે બંધી બંધાઈ શકે મુક્ત કેમ ન થઈ શકે? જે બંધન ઉભું કરી શકે મોક્ષ ઉભો કેમ ન થઈ? જે સંસારમાં રખડી શકે તો સંસાર થી સરી કેમ ન થઈ? તો એ રીતની આખી આપણી સામર્થ્યમાં બતાવો. ત્યારે પહેલા કરતા છે ભોગતા છે માં આત્માના દોષ બતાવ્યા, અપરાધ બતાવ્યા, અને એનાથી છૂટવાનો હવે તું ઉપાય કરી શકે છે. અને પૂર્ણ નિર્વાણ પદ, પૂર્ણ સુખમય દશા, વિતરાગ દશા તું પ્રગટ કરી શકે છે. આપણને અહીંયા વિશ્વાસ બતાવે, વિશ્વાસ કરા, વિશ્વાસ અંદરમાં ઉત્પન્ન કરાવે કે તું વિશ્વાસ કર કે તારો મોક્ષ થઈ શકે, તું વિશ્વાસ કર કે તું મુક્ત સ્વભાવી છો, તું માને કે તું ન માને, તારું સ્વરૂપ વર્તમાન માં મુક્ત છે, મુક્ત સ્વભાવી છે. તારા સ્વરૂપમાં, તારા વિજ્ઞાન ધન સ્વભાવમાં, તારા જ્ઞાન દર્શન સ્વભાવમાં, આનંદમય સ્વભાવમાં ખેલાય છે. જે ઠોસ સ્વભાવ છે એમાં મોહ રાગ દ્વેષ નો, પર નો, સંયોગ નો, શરીર નો પ્રવેશ જ નથી થયો. તો એવો વિશ્વાસ કરશે તો તને મુક્તતા નો અનુભવ થશે. મોક્ષ એટલે શું? મુકાવું સંસારથી, ભાવ કર્મથી, દ્રવ્ય કર્મથી, ન કર્મથી મુકાવું, મુક્ત થવું, છૂટવું. બુદ્ધિથી કેટલી વાગે જે રહી જાય છે એ તારું નથી, અને જે તારી સાથે જાય છે એ તારું છે. તારું ક્યારે છૂટે નહીં ને છૂટે એ તારું નહીં, સ્વભાવ ક્યારે છૂટે નહીં ને છૂટે એ તારો સ્વભાવ નહીં. તો જો તમે સિદ્ધાલય ઉર્ધ્વગમન સિદ્ધાલય સૂચિત છે, તો જે સિદ્ધ ભગવાન ઉર્ધ્વગમન કરે છે, અને ઉર્ધ્વગમન કરતા જે અહીંયા છૂટી જાય છે, આ મધ્ય લોકમાં છૂટી જાય છે, અને ઉર્ધ્વ લોક થી આગળ વધીને જે લોકના અગ્ર ભાગમાં જઈને એ તનુવાસ વલયમાં જે સિદ્ધો બિરાજમાન થઈ જાય છે, એ સિદ્ધ પરમાત્મા અહીંયા શું છોડીને ગયા? એ તારું નથી, તું એનાથી રહી થઈ શકે. તારું નહોતું એટલે છૂટ્યું. અગર તારું હોત, તારા સ્વભાવમાં પ્રવેશ કરી ગયો હોત, તારા સ્વભાવમાં એનો સદભાવ હોત, તો છૂટત નહીં. એક એક ગુણ નથી છૂટ્યો જેવો તમે મોક્ષ જતા, એક એક ગુણ નથી છૂટ્યો. એક એ આત્માની અંદર માં ભરેલી શાંતિ સામર્થ જે પણ સ્વભાવ ગુણ ધર્મ છે એ એક નથી છૂટ્યા. જોડો છૂટ્યા, જે પોતાનું હતું એ સાથે ગયું, અને જે અહીંયા રહી ગયું એ પોતાનું હતું નહીં. તો આવી દશા થઈ શકે છે, આવી દશામાં તું વિરાજમાન થઈ શકે, અને આ દશા સાધી અનંત કાળ સુધી રહી શકે. જે જીવ આજે મુક્ત થઈ ગયા, જે જીવ સિદ્ધ થઈ ગયા, કળશ આજે સવારના કેટલા સરસ ચાલ્યા, સંવર વિકાર પૂર્ણ થતા અંતના જે કળશો ચાલ્યા, જે વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કિલ કેચના અસ્તે ભાવ બધા બધા એ કિલ કેચ. જેટલા જીવો બંધાયા એ ભેદ વિજ્ઞાન ના અભાવમાં બંધાયા, અને જેટલા જીવો સિદ્ધ થયા મુક્ત થયા એ ભેદ વિજ્ઞાન ના સદભાવમાં મુક્ત થયા છે. ભેદ વિજ્ઞાન કરીને કોની વચ્ચે બે જિજ્ઞાસ? તો બુદ્ધે કે બે પાર્ટી, પર અને સ્વ, રાગ અને જ્ઞાન, કર્મ અને આત્મા. ખ્યાલ આવે છે? શરીર અને આત્મા. તો એ રીતે બે દ્રવ્ય વચ્ચે, બે તત્વ વચ્ચે, બે પાર્ટી વચ્ચે ભેદ વિજ્ઞાન, ભેદ છે એનું જ્ઞાન કરે. ભેદ વિજ્ઞાન કે તું પર નથી, તું કર્મ નથી, તું રાગ નથી, તું શરીર નથી, તું નો કર્મ નથી, તું સંયોગ નથી, તું એ બધાથી ભિન્ન એક રૂપ રહેવા વાળો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એવી અંતરમાં અનુભૂતિ થશે પોતાની, ત્યારે એને એવી મુક્ત દશા, આનંદમય દશા, વિકરાગ દશા, શાંતિ, નિરાકુળ, અનાકુળ, અકસાઈ, નિર્મોહી, રાગવેશ રહી વિકરાગ દશા અંદરમાં પ્રગટ થશે. એક કોન્ફિડન્સ અંદરમાં લાવ, એક આત્મવિશ્વાસ એક જીવની અંદરમાં આવવો જોઈએ કે હું મુક્ત સ્વભાવી છું સ્વભાવથી, અને હું પર્યાયમાં મુક્ત થઈ શકું છું, હું અરિહંત સિદ્ધ દશા પ્રગટ કરી શકું છું, હું મોક્ષ માર્ગ ઉપર પ્રયાણ કરી શકું છું, હું મારા પગલા મૂકી શકું છું, હું મોક્ષ માર્ગની શરૂઆત કરી શકું છું, એના બીજડા રોપી શકું છું, એનું વૃક્ષ ઉગે અને એના ફળ ભોગવી શકું છું, એવી મારી અંદરમાં સામર્થ્ય છે. કરતા ભોગતા જીવ હો, પણ તેનો નહીં મોક્ષ. વિદ્યો કારણંત પણ, વિદ્યો તો શું થયું? અનાદિકાળથી તું સંસારમાં છે તો શું થયું? એવું એનું એનો એ મતલબ થોડી છે કે સંસાર તારો સ્વભાવ થઈ ગયો. અગર સંસાર તારો સ્વભાવ થઈ ગયો, અશુદ્ધતા તારો સ્વભાવ થઈ ગયો, તો એ અશુદ્ધતા ના શું થાય? એક રૂમમાં અંધારું હોય 20 વર્ષ, બોલે અંધારાનો અભાવ થઈ શકે કે નહીં? 20 વર્ષથી, 40 વર્ષથી, 100 વર્ષથી અંધારું છે, તે અંધારું દૂર થઈ શકે કે નહીં? અંધારું દૂર થઈ શકે કે નહીં? તો એક સ્વિચ દબાવો લાઇટની અને અજવાળું થાય ને અંધારું દૂર થઈ જાય. તો વીત્યો કાળ અનંત પણ વર્તમાન કે દોષ, અરે ભૂતકાળ ભલે વીત્યો સંસારમાં રાગદ્વેષમાં, અને વર્તમાનમાં પણ રાગદ્વેષ ચાલી રહ્યા છે, તો પણ તું વર્તમાનમાં પુરુષાર્થ કરે તો તું મોક્ષ માર્ગની શરૂઆત કરી શકે છે, અને ભવિષ્યમાં તું મુક્ત થઈ શકે. કેમ? આમાં મને બે અભાવ સમજાય છે. વર્તમાન પર્યાય નો ભૂતકાળની સમસ્ત પર્યાયોમાં અભાવ છે, અને વર્તમાન પર્યાય નો ભવિષ્યની સમસ્ત પર્યાયોમાં અભાવ છે. વિદ્યો કાળ અનંત, અનંત કાળથી મિથ્યાત્વ હોય તો શું થયું? એ મિથ્યાત્વ એક સમયનું છે, એક સમયમાં ઉત્પન્ન થાય છે, એક સમયમાં નષ્ટ થાય. ખરેખર જોવા જાઓ, વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જુઓ તો સંસાર એક સમયનો છે. એક સમયથી વધારે સંસાર ટકતો નથી. ભલે રાગનો ભાવ હોય તીવ્ર, મોહનો ભાવ હોય તીવ્ર, કશાય તીવ્ર, શુભ ભાવ તીવ્ર, અશુભ ભાવ મંદમાં મંદ, શુભ ભાવ ને અશુભ ભાવ હોય તો પણ શું થયું? એક સમયથી વધારે વિકાર ભાવ, એવી ભાવ ભાવ ટકતો નથી. તો વિદ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. વર્તમાનમાં ભલે દોષ છે, ભૂતકાળમાં દોષ કર્યા તો પણ તું દોષથી રહિત થઈ શકે છે. કેમ? કારણ કે સમસ્ત ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં ભાવ છે, એટલે માટે તું વર્તમાનમાં તારા નિર્દોષ સ્વભાવને જોવે તો તું નિર્દોષ સ્વભાવની અનુભૂતિ પૂર્વક સુખ શાંતિ આનંદની પર્યાય પ્રગટ કરી શકવામાં સમર્થ છે. બે વસ્તુ છે, ભૂતકાળની પર્યાય વર્તમાનમાં નથી, અને તારો સ્વભાવ જે છે એ વિભાવથી રહિત છે. બે વસ્તુ છે, તારો સ્વભાવ નિર્દોષ છે એટલે તું નિર્દોષ તત્વનો અનુભવ કરી શકે. અગર એ મેલી થઈ ગઈ હોત, અગર સ્વભાવ મેલો થઈ ગયો હોત, સ્વભાવમાં વિભાવ ઘૂસી ગયો હોત, સ્વભાવને વિભાવે અશુદ્ધ કરી દીધો હોત, તો પછી તારી શુદ્ધતા પ્રગટ કરવાનો કોઈ ચાન્સ નહોતો. અશુદ્ધતાની વચ્ચે પણ સ્વભાવ શુદ્ધ છે ને, અનાધિકારથી વિભાવ હોવા છતાં પણ સ્વભાવ શુદ્ધ છે ને, એ વિભાવે સ્વભાવને અડ્યો નથી ને, એ વિભાવનો સ્વભાવમાં પ્રવેશ નથી થયો ને, એ વિભાવનો સ્વભાવમાં સદભાવ નથી ને, અત્યંત ભાવ છે. અધ્યાત્મની ભાષામાં કહો તો અત્યંત ભાવ છે વિભાવ અને સ્વભાવની વચ્ચે. એટલે માટે તું મુક્ત થઈ શકે ને, એટલે માટે ઉપદેશ થાય છે. જયારે ગુરુએ એટલે કે જ્ઞાનીઓએ કે મુનિરાજોએ વિભાવોથી લક્ષ છોડીને અંદરમાં સમય દર્શન એટલે કે આત્માનો અનુભવ કર્યો, એમને ખબર પડી કે ઓહો, આત્માનો અનુભવ કરતા, આત્માની દ્રષ્ટિ કરતા, અંતર્મુખ થતા અને અંદર ડૂબતા જે અનુભવ અંદરમાં થયો આનંદનો, અને ખબર પડી કે ઓહો, મારા સ્વભાવમાં તો વિભાવ છે જ નહીં, ઓહો, મારા શુદ્ધ સ્વભાવમાં તો શરીર છે જ નહીં, ઓહો, મારા શુદ્ધ સ્વભાવમાં કર્મ તો છે જ નહીં, અરે ઓહો, મારા શુદ્ધ સ્વભાવમાં તો સંસાર છે જ નહીં, ઘર કુટુંબ પરિવાર છે જ નહીં, કર્મ નો ઉદય છે જ નહીં, વિવિધ અવસ્થા પરિસ્થિતિ છે જ નહીં, બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે જ નહીં, એક સમય નો રાગ પણ નથી, એક સમય ની પર્યાય પણ નથી, એવો મારો શુદ્ધ સ્વભાવ છે, એવી અંદર માં ડૂબકી મારતા એ શુદ્ધ સ્વભાવ ના આશ્રય જે આનંદ અને શાંતિ ની અનુભૂતિ થઈ, અને એવો જ સ્વભાવ જગત ના જીવો પાસે પણ છે, વિભાવો ની વચ્ચે પણ, ત્યારે ઉપદેશ આપવાનો એમને વિકલ્પ આવે. પોઈન્ટ પકડજો, શું કેવા માંગુ, આજે ઉપદેશ કેમ આપ્યો, આટલા શાસ્ત્રો કેમ લખ્યા, આટલી સમ્યક દર્શન ની વિધિ કેમ બતાવી, શુદ્ધ સ્વભાવ ના આટલા ગાણા કેમ ગાયા, ડંકા ના ચોટ ઉપર બુદ્ધેશ્રીએ અધ્યાત્મ નો આટલો ધોધમાર શું કેવાય વર્ષા કેમ કહી, કારણ કે સ્વભાવ અલિપ્ત છે, સ્વભાવ અપ્રભાવિત છે, સ્વભાવ નિર્દોષ છે, સ્વભાવ રાગ રહી છે, સ્વભાવ વિભાવ રહી છે, સ્વભાવ શુદ્ધ હતો, શુદ્ધ છે ને શુદ્ધ રહેશે, તું માને કે ન માને. એટલે માટે કે છે કે ભાઈ બીજો કાળ અનંત શું થઈ ગયો, આનો જવાબ આપતા આગળ ઉપાડું તો શું થઈ ગયું, અનંત કાળ થી સંસાર છે, તો તું અનંત કાળ નો સંસાર, તું શું કેવાય અનાદિ નો સંસાર, અસંખ્યાત અનાદિ નો છે ને, અનાદિ નો મોક્ષ માર્ગ છે અસંખ્યાત સમય નો, ક્ષણ ભર નિજ રસકો પી ચેતન, ક્ષણ માત્ર માટે તું અંદર માં પોતાના ચેતન્ય આત્મા ને જોશે તો તારો મિથ્યાત્વ નો તો અભાવ થઈ, અનાદિ નો ભલે હો પણ અનાદિ નો છે, અનાદિ નો છે, તું એને હાવી નહીં કર, અનાદિ નો પ્રવાહ ક્રમે છે, એક એક સમય નો જોશે તો એક સમય નો છે, એક અનાદિ નો ક્યાં છે, હરેક પર્યાય એક સમય ની છે તો એક સમય માં, તું ઉત્પન્ન થાય એક સમય માં, નષ્ટ થાય તેનું જીવન કારણ એક સમય નો, તો છે કે અનાદિ નો સંસાર, એ તો સંતતિ અપેક્ષા પ્રવાહ અપેક્ષા અનાદિ નો છે એવું કહેવાય, ખરેખર વસ્તુ સ્વરૂપ થી જો તો સ્વભાવ અનાદિ નો છે, વિભાવ અનાદિ નો ક્યાં છે, એક પર્યાય એક જીવ ને એક વાર એક જ સમય માટે સંયોગ માં આવે છે, પછી પર્યાય આવે છે ક્યાં, એવી ને આવશે, એવી ને એવી આવશે પણ એને નહીં આવે, તો ક્યાં છે સંસાર અનાદિ, ખ્યાલ આવે છે, ક્યાં છે સંસાર અનાદિ, તો જે શું કે છે, કરતા ભોગતા થઈ ગયા પાછા જીવો પણ તેનો નહીં મોક્ષ, જીવ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. ચલો આગળ, હવે બીજી શંકા, શુભ કરે પણ ભોગવે દેવાદી ગતિ માય, અશુભ કરે નરકાદી પણ કર્મ રહી છે ન ક્યાય, અમે અમને તો ક્યાંય દેખાતા નથી ભાઈ, તમે સિદ્ધ કહો સિદ્ધ સિદ્ધ, અમે તો બધા સંસારી સંસારી દેખાય છે, ખ્યાલ આવે છે, અમને તો એ દેખાય છે કે એ શુભ ભાવ કરે છે એ શુભ કર્મ પણ ભોગવે છે, અશુભ ભાવ કરે છે એ અશુભ કર્મ પણ ભોગવે છે, શુભ ભાવ કરે છે દેવ ગતિમાં જાય છે, અશુભ ભાવ કરે છે નરક ગતિમાં જાય છે, કર્મ રહિત ન કોઈ કર્મ રહિત ન ક્યાંય, ખ્યાલ આવે છે, એ પંચમ કાળ નો શિષ્ય છે ને, આ પંચમ કાળ નો જીવ છે, ખ્યાલ આવે છે, એટલે એને દૂર દૂર સુધી કોઈ મુનિરાજો નથી દેખાતા, જ્ઞાનીઓનો પણ વિરહ પડ્યો છે, એટલે આવા જીવોને જે ચોથો કાળ હોય વિજય ક્ષેત્ર હોય એમાં તો સમોષણમાં જ કેટલા જીવો એકબીજાની સામે કેટલા જીવો મોગ જતા હોય, શ્રેણી કરતા હોય, એક બહુ કથા આવે છે ને શ્રીમંદર યુગ મંદર ભગવાનના કાળની, યુગ મંદર એક સામાન્ય કહેવાય ને કે હસબન્ડ વાઈફ હતા, એક નાનકડા ઘરમાં રહેતા હતા, અને હસબન્ડ હતા ને હસબન્ડ એ બહુ ધાર્મિક હતો, એને ધર્મની રૂચિ તત્વની રૂચિ, અને એ દિવ્ય ધ્વનિ સાંભળવા માટે રોજ એ ભગવાનના સમોસરમાં જતો હતો, એને એક દિવસ એની પત્નીને કીધું, વિજય ક્ષેત્રની વાત છે, વિજય ક્ષેત્રની કથા એવી છે ગ્રંથોમાં, એને એના પત્નીને કીધું કે ચલ સમોસરમાં ભગવાનની વાણી સાંભળ, અરે ભાઈ અમને ક્યાં ટાઈમ છે, તમે તમે ફુરસતમાં જાઓ, અમારે તો ઘરના કામ છે આ છે તે, તમે જાઓ, ખ્યાલ આવે છે, અમને નથી આવતો, એ રીતે પત્ની લઈ ગઈ અને એને ટિફિન આપ્યું કે ભાઈ આ ટિફિન લઈ જાઓ, તમારે ત્યાં ભગવાનના દરબારમાં ભોજન ભોજન નહીં હોય તો ખાઈ લેજો, તમારે ક્યાં સમોસરમાં જીવને ભૂખ લાગવાની છે, તરસ લાગવાની છે, કોઈ રોગ હોય એ પણ મટી જાય, આંધળો હોય દેખતો થઈ જાય, ગેરો હોય સાંભળતો થઈ જાય, લૂલો હોય ચાલતો થઈ જાય, એવો તો સમોસર નો અતિશય છે, એવો તો તીર્થંકરો નો અતિશય છે, એવો તો ઉદય છે બધો બહારનો, ટિફિન વચ્ચે આપી દીધું કોઈ જે જરૂરિયાતમાં થતું એને, અને સમોસરમાં પહોંચી ગયો, અને પહોંચી ગયો અને એટલી ભાવપૂર્વક દિવ્યધ્વની સાંભળી અને એટલી ભાવપૂર્વક અંદરમાં પુરુષાર્થની ધારા ઉપડી કે ત્રણ દિવસમાં એ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, ત્રણ દિવસમાં જીવ કેવડી થઈ ગયો, મોક્ષ એટલે કે મુક્ત થયો, કેવડી થયો, અરિયન થયો, અરિયન થયો અને સમુષણ ભગવાન ની બાજુમાં બિરાજમાન થયો. હવે જે ઇન્દ્ર હતા, દેવતા હતા કે ઇન્દ્ર હતા, દેવતા હતા, એને વિકલ્પ આવ્યો કે હું આ 3 દિવસ પહેલા આવ્યો સમોષણ માં. 3 દિવસ સમોષણ માં આવીને દિવ્યજ્ઞાની સાંભળી અને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ ગઈ. અને એ વાણી ભગવાન ની વાણી માં આવ્યું જે પણ એની કથા, એની પત્ની સેના છે, જે પણ એને જ્ઞાન થયું. તો એ દેવતાઓ આવે છે એની પત્ની પાસે, પત્ની પાસે આવે છે કે તમારા પતિ ક્યાં છે. એટલે 3 દિવસ થી રાહ જોઉં છું, ખબર નહીં ક્યાંય સમોષણ માં ગયા છે ભગવાન પાસે, ભગવાન પાસે. તમે ભગવાન ને કહો આટલી બધી વાર બેસાડી ન રાખે, એ ગરબડ છે કે નહીં. અરે તમને ખબર છે તમારા તમારા પતિ તો ભગવાન થઈ ગયા, અને એમ કરીને એને સમોષણ માં લઈ જાય અને દેવતા આગળ ચાલે છે અને પત્ની પાછળ જાય છે. અને સમોષણ આવે છે તો પત્ની સમજી જાય છે આખું દ્રશ્ય જોઈને, અને પોતે ઓમ જોઈને સાંભળે છે એ પોતે સમજી જાય છે માર્ગ નું સ્વરૂપ, તત્વ નું સ્વરૂપ, આત્મા નું સ્વરૂપ. અને પોતે પુરુષાર્થ ઉપાડે છે અને પોતે ત્યાં આર્ગિકા માતા થઈને, આર્ગિકા માતા નો વ્રત અંગીકાર કરીને આર્ગિકા માતાના સભામાં જઈને બિરાજમાન છે. એટલે વિચારો, આપણે એક સમજીએ કે ભલે કોઈ જીવ અશુભ ભાવમાં હોય, ભલે કોઈ જીવ પાપી હોય, ભલે કોઈ જીવને તત્વની રૂચિ ન હોય, મારી સિંહો જીવ પ્રમોશન માંથી બહાર નીકળીને વિરોધ કરે છે ને, એ જ જીવ સિંહની પર્યામાં સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરે. અહીંયા કૃપાનુદેવ બતાવે છે કે તારા અંદરમાં વિભાવ કરવાની સામર્થ્ય તો સ્વભાવ રૂપે, સ્વાભાવિક ભાવ રૂપે, વિતરાગ ભાવ રૂપે, સમ્યક દર્શન રૂપે, મોક્ષ રૂપે પરમવાની પણ સામર્થ્ય તારા અંદરમાં છે. કારણ કે એનો પણ તું કરતા, એનો પણ તું ભોગતા, તું વિભાવ ન કરતા ભોગતા, તો તું સ્વભાવ નો પણ કરતા, તું સ્વાભાવિક પરણમન નો પણ તું કરતા ભોગતા, એનો પણ તું જ કરતા, તું રખડવામાં સમર્થ છે તો તું તરવામાં સમર્થ, દુઃખી તેમ આવી તો તરશે પણ તું પોતે, તારી સામર્થ્ય તું પોતે તર. કોઈ દુઃખી મારે તો તરે કોઈ બીજું એની માંગે તો એને કરવું પડે ને. તો એવી આખી બહુ સરસ વાત છે. તો કે છે કે ભાઈ અમને તો ભાઈ શુભ કર્મ કરે ને શુભ ગતિ મળે, અશુભ કર્મ કરે ને અશુભ ગતિ મળે, કર્મ રહિત ન કહેવાય. અમને તો કોઈ એવા જીવ દેખાતા નથી. એટલે જ મેં વાત કીધી ને કે ભાઈ ચોથો કાળ નથી, આ વિદેહ ક્ષેત્ર નથી કે તોડે તોડા જીવો. હમણાં હમણાં તમે જુઓ તો 6 મહિના આ સમયમાં 600 જીવ જે મોક્ષે જાય છે ક્યાંથી જાય. ભરત અને એરાવત માં 5 ભરત અને 5 એરાવત જે ઢાઈ દ્વીપ માં છે, અઢી દ્વીપ માં, એમાં તો મોક્ષ માર્ગ બંધ છે હમણાં. એટલે કે મોક્ષ મોક્ષ માર્ગ નહીં, મોક્ષ બંધ છે. સાતમા ગુણસ્થાન સુધી જાય છે કે એની આગળ તો શ્રેણી ના ચડી શકે ને. તો હમણાં જે 600 જીવ 6 મહિના 8 સમયમાં મોક્ષ જાય છે ક્યાંથી જાય છે. એ બધા જે લોટ જાય છે 608 માં ક્યાંથી જાય છે. એ બધા જીવ ક્યાંથી જાય છે, બધા જીવ વિદેહ ક્ષેત્ર માં છે. તો વિદેહ ક્ષેત્ર માં તો એ બધા જીવો મોક્ષ જતા દેખાય છે ને. કે આ મારી બાજુમાં બેઠો તો અંદર આત્માનો અનુભવ કર્યો, દીક્ષા લઈ લીધી, હવે શ્રાવક ના કોટામાં બેઠો તો મુનિરાજ ના કોટામાં, અને મુનિરાજ ની સભામાંથી એ જીવ અયન થાય. તો સાક્ષાત એ પ્રેક્ટિકલી દેખાય છે, એટલે કોન્ફિડન્સ આવે છે કે આ મોક્ષ છે, મોક્ષ છે, મોક્ષ છે. જો આજી મોક્ષ હોય, આજી મોક્ષ હોય, આજી મોક્ષ હોય, આપણને એમ થાય ને કે જો આ સીએ થઈ ગયો, આ ડોક્ટર થઈ ગયો, એન્જિનિયર થઈ ગયો, તો એ થતા દેખાય તો આપણને કોન્ફિડન્સ થાય કે હા સીએ થઈ ગયો, સીએ થવા આવ્યો, એન્જિનિયર થવા જેવું છે, સીએ થવા જેવું છે, આ ભણવા જેવું છે, આમાં આ સારું છે, આમાં આ સારું છે, આ લાઈન સારી છે, આમાં કમાણી છે, આમાં આ છે તે છે. એવી રીતના અહીંયા તો કે છે કે ભાઈ કર્મ રહી છે ને, ક્યાંય અમને તો ક્યાંય એવા જીવો દેખાતા નથી, અમને તો કોઈ એવા મુનિરાજ નથી દેખાતા, અમને તો એવા જ્ઞાની નથી દેખાતા. એટલે માટે શંકા અહીંયા ઉત્પન્ન થાય. ચલો હવે આપણે 3 ગાથા લઈએ સમાધાન. બે ગાથા આપણે લીધી, હવે આપણે સમાધાન ની 3 ગાથા લઈએ. સમાધાન, સદગુરુ ઉપાય, તે કર્મ થી જીવ નો મોક્ષ થઈ શકે છે. આ કર્મ થી એટલે અહીંયા કર્મ નો અર્થ લેવા, તે કર્મ થી એટલે દ્રવ્ય કર્મ થી, ભાવ કર્મ થી, નો કર્મ મુખ્યત્વે તો ભાવ કર્મ, ભાવ કર્મ થી મુક્ત થશે તો દ્રવ્ય કર્મ થી અને નો કર્મ થી પણ એક દિવસે મુક્ત થઈ જશે. શરૂઆત ભાવ કર્મ થી મુક્ત અને આંશિક દ્રવ્ય કર્મ નો જે આશ્રય અટકી જાય છે, ગુરુદેવ શીખે છે 41 પ્રકૃતિનો બંધ અટકી જાય છે, સંવર થાય છે, આશ્રય અટકી જાય છે, વાત અલગ. મુખ્યત્વે તો મોક્ષ માર્ગ ની શરૂઆત તો અંદર માં થશે ને, અંદર માં તો ભાવ કર્મ કરે છે. દ્રવ્ય કર્મ ને ન કર્મ નો ક્યાં જીવ કરતા, એ તો ઉપચાર થી કર્મ કહેવામાં આવે છે. કારણ કે જીવ જયારે ભાવ કર્મ કરે ત્યારે એ કર્મ બંધાય છે અને એનું ફળ મળે છે, અને ન કર્મ મળે તો શું કે કર્મ થી જીવ નો મોક્ષ થઈ શકે છે. આ હા હા, તે કર્મ થી એટલે તે ભાવ કર્મ થી, તે રાગ દ્વેષ થી, તે આકુરતા થી, તે વિભાવ થી, તે સંસાર થી, અજ્ઞાન નિત્યાત્મ, અજ્ઞાન અવિરતી, પ્રમાદ, કશા, યોગ, આ બધા વિભાવો થી આત્મા છૂટી શકે છે. આપણને લોકિક માં કેટલો કોન્ફિડન્સ છે, કોઈ રોગ આવ્યો મટી જશે. તાવ છે ને 2 દિવસ રહેશે, 3 દિવસ રહેશે, વાયરલ છે, એની સાયકલ પૂરી થશે, મટી જશે. કોઈ સમજાય કે લોકિક માં આપણને એ રોગ આવ્યો છે તો દૂર થઈ શકે એટલે માટે આપણે ઉપાય કરીએ છીએ. ઉપાય કોના બેસિસ પર કરીએ? ઉપાય કોના બેસિસ પર કરીએ? ખ્યાલ આવે છે કે રોગ થયો છે અને એ રોગ આવ્યો છે જવા માટે, એ પરમનન્ટ નથી. આ શરીર નું સ્વરૂપ એ ફોડકી થઈ હોય, સમજાય છે? તો એ થઈ છે વાત બરાબર, સ્વીકાર. હા, એનું અસ્તિત્વ છે, પણ થઈ શકે દૂર. આ તો થઈ જશે, મટી જશે, આને કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ જ ના અત્યારે કે જે આ વિભાવ થયો છે અનાદિનો છે તો પણ તું ચિંતા નહીં કર. પ્રતિ સમય થાય છે તો પણ તું ચિંતા નહીં કર. બહુ વધારે થાય છે તો પણ તું ચિંતા નહીં કર. એમાં તીવ્ર મનતા આવે છે તો પણ તું ચિંતા નહીં કર. કેમ? કારણ કે આ છૂટવા માટે આવે છે. આ છૂટો છે તારા સ્વભાવથી તો રહી શકે અને પણતીમાં પણ છૂટી શકે. હવે એવા જીવો થયા છે મુક્ત, એવા જીવો સંસારથી મુક્ત થઈને લોકના અગ્ર ભાગમાં સિદ્ધ દશામાં વિરાજમાન છે. અરિયન દશામાં મિનિમમ 20 અને મેક્સિમમ વિજય ક્ષેત્રમાં જો તો 160 અને આખા ઢાઈ દીપમાં જો તો 170 તીર્થંકર એક સાથે વિચરે છે, વિચરી શકે છે. અજિતનાથ ભગવાનના કાળમાં 170 તીર્થંકર સંપૂર્ણ ઢાઈ દીપમાં વિચરી રહ્યા હતા. એનો મતલબ છે કે જીવો મોક્ષ જાય છે, મોક્ષનો માર્ગ છે, મોક્ષ દશા છે. એ તારી સ્વાભાવિક દશા છે, તારા અંતરંગથી પ્રગટ થતી દશા છે. તું એને પ્રગટ કરી શકે છે, તું એને પ્રગટ કરવામાં સમર્થ છે, કારણ કે એ તારી સ્વાભાવિક દશા છે. તો ખરેખર તો તું સ્વાભાવિક દશા પ્રગટ કરવામાં જ સમર્થ. વિભાવ તો નપુંસક છે, તો તારું સ્વરૂપ જ નથી. તું તો અજ્ઞાનમાં વિભાવ ભોગવે. અજ્ઞાન વિધાતા રહે ઉનકા નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. કાંટો થી પેદા હો જાતી ચૈતન્ય સદન કે આંગન મેં. ચૈતન્ય સદન માં નહીં, અગર સદન માં હોત તો વાત અલગ. આંગન મેં તો આંગણામાં ઉત્પન્ન થાય છે તેને ચૈતન્ય. એટલે અહીંયા એનો આપણને વિશ્વાસ અપાવડ્યો છે કે તારો મોક્ષ થઈ શકે છે, તે કર્મ થી જીવ નો મોક્ષ થઈ શકે છે, એમ સદગુરુ સમાધાન કરે છે. બરાબર. હવે જો હવે આપણે ગાથા 3 ગાથા લેવાની છે, એટલે આખું એક ચેપ્ટર પૂરું થાય ને એટલે માટે આ 3 ગાથા લઉં. જો કે જીમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ. બહુ સરસ. આહા. તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. શું કે છે? આપણે હમણાં સુધી જે વાત કરી એ જ વાત અહીંયા કૃપાળુ દેવ કે જ્ઞાની જે કે છે આપણે વાત કરી. શું વાત કરી આપણે? કે જે શુભાશુભ કર્મ પદ, શુભ અશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ. શુભ ભાવ અને અશુભ ભાવ જે કર્મ છે એ કર્મ એનો કરતા ને ભોગતા તું છે, તો એનું જે ફળ મળે છે સફળ પ્રમાણ. પ્રમાણ છે ને આ વાત, પ્રમાણભૂત છે કે નહીં કે હા શુભ અશુભ ભાવ નો તું કરતા છે અને ભોગતા છે. તો જેમ જેમ અને તેમ છે ને, જેમ અને તેમ. તો જેમ શુભ અશુભ ભાવ છે એનું અસ્તિત્વ છે, એ ભાવ કર્મ છે અને એના ફળમાં સમજાય છે અલગ અલગ ગતિ મળે છે, એ સફળ છે. સમજાય છે? એ પ્રમાણભૂત છે, અનુભવ મોક્ષ છે. જાણ્યા સફળ, સફળ ફળ સહિત છે, સફળ છે, અસ્તિત્વ છે, એનું ફળ મળે છે, એનો કરતા એનો ભોગતા તું છે, એ પ્રમાણભૂત છે, પ્રમાણ વચન છે, પ્રમાણ છે, પ્રમાણભૂત એટલે સત્ય છે. તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. તો જેમ પ્રવૃત્તિ ની અસ્તિત છે તો એમ નિવૃત્તિ ની પણ અસ્તિત છે. કોઈ જીવ સંસારમાં રખડે છે તો કોઈ જીવ મોક્ષ માં પણ જઈ શકે. સંસારમાં રખડી શકે છે તો એ જીવ મોક્ષ માં પણ જઈ શકે. કેટલી સરસ વાત કહેવી. તેમ નિવૃત્તિ સફળ, પ્રવૃત્તિ થી રહી નિવૃત્તિ લઈને તું અંદરમાં મોક્ષ જઈ શકે છે, એવી દશા તું પ્રગટ કરી શકે છે. સફળ એ દશાને પ્રાપ્ત કરવામાં તું સમર્થ છે, સફળતા તને પ્રાપ્ત થઈ શકે. સમજાય છે? ફળ સહિત છે. નિવૃત્તિ નું ફળ શું છે બોલો? સંપૂર્ણ જગત અને વિશ્વ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને
જ્યારે ઉપયોગ નિવૃત્ત થઈને અંદરમાં એક જ્ઞાયક ભાવને વિષય બનાવે છે. જો અનુભૂતિના કાળમાં વિષય સંક્ષિપ્ત થઈ, અનુભૂતિની બહાર હતો એટલે ઉપયોગ આત્માની બહાર હતો તો વિષય વિસ્તાર વાળો હતો. અનેક વિષયો આ પાંચ ઇન્દ્રિયના માધ્યમથી ઉપયોગનો ફેલાવ અનેક વિષયોને જાણતો હતો. હવે અંદર આવ્યો તો વિષય પણ સંક્ષિપ્ત થયો, એનો ઉપયોગ સીમિત થયો. અંદરમાં સમાયો તો એ સમાયો તો એ સફળ છે, એ પણ સ્વર સહિત છે. અને એ નિવૃત્તિ અંદરમાં સમજીને સમાવું, પોતાના આત્માનો આશ્રય લેવો, એનું ફળ છે વિપરાકતા, આનંદ, નિરાકુરતા, અનાકુરતા, સુખ, શાંતિ, અકચાઈ, નિર્મોહી, વિતરાગ દશા. એ પણ સફળ ફળ સહિત છે. આપણે સફળ સફળ નો અર્થ સમજો, અલગ અલગ રીતે સફળ નો અર્થ. સફળ તું સફળ થઈ શકે, નિવૃત્તિ લઈને તું મોક્ષ માર્ગ ને સિદ્ધ કરવામાં સફળ થઈ શકે. સક્સેસ સફળ નો એક સક્સેસફુલ થઈ શકે. આ સુધી સંસારમાં રખડવા માટે તું સક્સેસફુલ થયો અને કોઈ ગતિ ને કોઈ એવી યોનિ કે કોઈ એવું ક્ષેત્ર કે કોઈ એવો કાળ કે કોઈ એવો દ્રવ્ય કે કોઈ એવો ભાવ નથી કે તે ધારણ ન કર્યું હોય અને એના સહયોગમાં ના આવ્યો હોય, એમાં તું સફળ થઈ શકે તો તારા અંદરમાં સ્વભાવ તારો, તું પોતે, તારું સ્વરૂપ, તારા અંદરમાં અનાદિઆનંદ, એ પણ શુદ્ધ વિભાવ હોવા છતાં એનાથી અપ્રભાવ, પર્યાયમાં વિકાર હોવા છતાં એનાથી રહી, સંયોગમાં શરીર હોવા છતાં એનાથી રહી, ન વિભાવને ન શરીરને સ્પર્શવા વાળો, અસ્પર્શી, અબધ એવો આત્મા, એની તારી દ્રષ્ટિ અંદરમાં તું ન કરી શકે અને મોક્ષ ન જઈ શકે અને સુખ ન પ્રાપ્ત કરી શકે કેવી રીતના બને? અગર તું પુરુષાર્થ કરીને કાર્ય ન થાય કેવી રીતના બને? ફક્ત જે પોઈન્ટ બહુ સરસ ગાથા છે, નિવૃત્તિની સફળતા કે છે ને, નિવૃત્ત 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 મન વચન કાય છે નહીં, યોગ થી નહીં, ઉપયોગ થી નિવૃત્ત. અને એ નિવૃત્તિ નું તને ફળ ન મળે, તું અંદર માં તારા આત્મા નો નિર્ણય કરે, પુરુષાર્થ કરે અને તને એનું ફળ ન મળે, તને મોક્ષ ન મળે, તો તું ખરેખર તત્વ સંજય મળે. પુરુષાર્થ કરે એનું ફળ ન મળે એવું બને જ ને. અને આ તો તારા હાથની વાત છે, આ તો તારા હાથમાં, તું કરી શકે, તારી સામર્થ્ય, તું પોતે આવી દશા પ્રગટ કરી શકવામાં સમર્થ. તો એ રીતે અહીંયા કૃપાળુ દેવે પાછી શુભ અશુભ ભાવ એનો તું કરતા, એનું કાર્ય, એનું ફળ, એની સફળતા એ પ્રમાણભૂત છે વાત સિદ્ધ કરીને, જેમ તેમ, જેમ અને તેમ કહીને નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ એ વાત કહી. માટે મોક્ષ તું જાણ, એટલે જાણ, તું સમ્યક જ્ઞાન કર, તું સંબંધી નું સમ્યક જ્ઞાન મોક્ષ થઈ શકે. કોઈ પણ જે કીધું ને આપણે, કેટલી બધી વાતો છે, ભવ્ય હોય, નિકટ ભવ્ય હોય, મંદ કશાય હોય, સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો શ્રદ્ધાની હોય, પર્યાપ્ત હોય, જ્ઞાન ઉપયોગ હોય, જાગૃત હોય, સમજાય છે, એવો જીવ જેનો હવે સંસારમાં રહેવાનો કાળ અર્ધ પૂતગલ પરાવર્તન થી વધારે ન હોય, એવા જીવને મોક્ષ થઈ શકે, 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 પ્રયત્ન કરે તો મોક્ષ થઈ શકે. હવે જો એની પછીની બે વાત, વિદ્યો કાળ અનંત, તે આવી ને એનું સમાધાન 88 નું સમાધાન, 90 માં ના 87 નું સમાધાન, વિદ્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. હવે જો એનું સમાધાન કરો, વિદ્યો કાળ અનંત, તે કર્મ શુભા શુભ ભાવ, દેહ શુભા શુભ છેદતા, ઉપજે મોક્ષ સ્વભાવ. એક જ લાઈન, એક જ કૃપાળુએ એક લાઈન પકડી કે ભાઈ તું શુભાશુભ ભાવનો કરતા છે તો તું એનો છેદનાર પણ તું જ છે. આપણે એક એક્ઝામ્પલ આપું કે આ એક રૂમાલ હોય અને આવી રીતના આ મેં કહ્યું કે આંગળી બંધાઈ ગઈ, તો હવે છોડવામાં પણ હું પોતે સમર્થ છું ને, બાંધવામાં હું સમર્થ છું, તો છોડવામાં પણ હું સમર્થ છું. તો બાંધનાર કોણ? હું પોતે. બંધાવનાર કોણ? હું પોતે. અને મુક્ત થનાર કોણ? હું પોતે. તો એવી રીતના અહીંયા કે છે કે જે શુભાશુભ ભાવ છે, ભલે વિદ્યો કાળ અનંત, એ શુભાશુભ ભાવમાં મારી જીવે કેટલો ઘોર અપરાધ કર્યો, એના ફળ માં એ બધે પરિભ્રમણ પણ એને કર્યું, એનું ફળ પણ એને મળ્યું. પણ જયારે પુરુષાર્થ ઉપાડવાનો સમય આવ્યો, ઉપાદાન જાગૃત થયું અને સમય દર્શન પ્રગટ કરવાનો પ્રકાર આવ્યો, તો અંદર માં એ પ્રકારનો પુરુષાર્થ પણ ચાલ્યો, એ પણ ક્રમબદ્ધ હતો. વિરોધ નો ભાવ પણ ક્રમબદ્ધ હતો. કેમ? કારણ કે પહેલાથી શંકર આદિ ના થયા હતા, એ તો 24 માં તીર્થંકર થવાના હતા. તો વચ્ચે જે 22 તીર્થંકર થયા, પહેલા ને 24 ને છોડી દો, તો 1 કોટી પૂર્વ નો જે કાળ છે, નહીં સોરી, એક સાગર ને 20 કોડા કોડી સાગર, 10 કોડા કોડી સાગર, એટલે એક સાગર સમજાય છે, 4 એક કોડા કોડી સાગર. પહેલો જે કાળ છે 4 કોડા કોડી સાગર, બીજો આરો છે 3 કોડા કોડી સાગર, અને ત્રીજો આરો છે 2 કોડા કોડી સાગર, અને ચોથો આરો છે 1 કોડા કોડી સાગર. હવે એ 1 કોડા કોડી સાગર એમાં પહેલા થયા આદિનાથ અને 24 માં થયા મહાવીર. હવે આદિનાથ ભગવાન ના કાળમાં એ મહાવીર નો જીવ ત્યાં હતો. હવે બોલો વિચાર, 1 કોડા કોડી સાગર કેટલો લાંબો કાળ? તો ત્યાં વિરોધ નો જે ભાવ થયો એ પણ પ્રોપર જ હતો, ક્રમબદ્ધ પણ હતો, અને એ થવા યોગ્ય જ હતો. કારણ કે એ વિરોધ નો ભાવ કરે અને પછી એ તીવ્ર કર્મ બંધાય, અને પછી એનો ઉદય આવે, અને પછી એ ભોગવતો 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 એ સંસારમાં રહેશે ને ક્યાં જશે? મોક્ષ તો એ 1 કોડા કોડી સાગર પછી જશે. ચોથા આરાના અંતમાં, પાંચમા આરાના પહેલા, જયારે પાંચમો આરો પૂરો થવામાં, ચોથો આરો પૂરો થવામાં 3 વર્ષ ને 15 દિવસ ને 8 મહિના બાકી હોય, 8 મહિના ને 15 દિવસ, ત્યારે એ મહાવીર નો જીવ મોક્ષ રહેશે. ખ્યાલ આવે છે? તો એ 1 કોડા કોડી સાગર સુધી રહેશે ક્યાં? તો એવા ભાવ કરવા પણ ત્યાં યોગ્ય જ હતા એના. એવા તીવ્ર કસાઈ ના પ્રણામ કરવા, ભગવાનની વાણીનો વિરોધ કરવો, જે દ્વેષ આવ્યો, જે પણ બહાર નીકળી ગયા અને જે પણ 363 મઠ ચાલુ કર્યા, ઓલ ધેટ વોઝ ઓલસો ફિક્સ, અને એ બધું પણ વ્યવસ્થિત સુવ્યવસ્થિત જ હતું. કારણ કે એ સંસારમાં હજી લખડવાનું હતું, અને એ જીવે અપરાધ કર્યો એમાં એ સમર્થ છે, તો અપરાધથી મુક્ત થવામાં પણ એ પોતે સમર્થ. અને એક બીજી વસ્તુ મને ખ્યાલમાં આવી રહી છે હમણાં, કે આ કેટલી સરસ વ્યવસ્થા છે, આમાં શું પ્રોબ્લેમ છે? આ કેટલી સ્વાધીન વ્યવસ્થા છે, વિનાગમની વસ્તુ સ્વરૂપની, પ્રત્યેક પદાર્થની, કે અપરાધ તું પોતે કરે છે તો તું પોતે અપરાધથી મુક્ત થવામાં પણ સમર્થ છે. તારે અપરાધ કોઈ બીજું નથી કરાવતું, એટલે મુક્ત થવા માટે પણ તારે કોઈ બીજાની પરાધીનતાની જરૂર નથી. જો તો કર્મ મુક્ત રહે, કર્મ ના પગ પડો, ઈશ્વર મુક્તિ આપે તો ઈશ્વર ના અધીન થાવ. પોઈન્ટ સમજાય છે? કોઈ ભાઈએ સહયોગ મુક્ત કરાવે તો એના અધીન થાવ. કોઈ દુઃખી કરતું હોય તો કોઈ મુક્ત કરશે. તો કોઈ દુઃખી નથી કરતું, કોઈ સુખી નથી કરતું, કોઈ પરિભ્રમણ કરાવતું નથી, અને કોઈ મુક્ત કરતું નથી. જે છે અંદર માં છે બધું. તો કેટલી સરસ વ્યવસ્થા છે, કે તારે કોઈ નહીં, તારે દુઃખી થવામાં પણ તું પોતે જ સ્વાધીન છો, સુખી થવામાં પણ તું પોતે જ સ્વાધીન છો, સંસારના પરિભ્રમણ માટે પણ તું પોતે સ્વાધીન છો, અને મુક્ત થવા માટે પણ તું પોતે સ્વાધીન છો. તારા ઉલટા પુરુષાર્થ અને સમ્યક પુરુષાર્થ ઉપર આખો માર્ગ સંસાર અને મોક્ષ નિર્ભર છે. આટલી સ્વાધીનતા જૈન ધર્મ બતાવે. કાલે મહાવીર ભગવાન નો જન્મ દિવસ અને આપણા મહાન ગુરુદેવ નો પરિવર્તન દિવસ, શું કહ્યું બોલો? 30 વર્ષ ઉપજેક શું આપ્યું મહાવીર ભગવાને? સમોષણ ઓમ ધ્વનિ દ્વારા શું પ્રતિપાલન કર્યું? આ જે આદિનાથ ભગવાને સમોષણમાં જે વસ્તુની વ્યવસ્થા બતાવી, એ જ મહાવીર ભગવાને વસ્તુની વ્યવસ્થા બતાવી. જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય, એમાં તું એક જીવ જાતિનો દ્રવ્ય છે, તારું ચૈતન્ય સ્વભાવ છે, તારામાં અનંત ગુણ છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ છે, બધા આત્મા સમાન છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, સ્વભાવથી બધા સમાન છે, પર્યાયમાં અંતર છે, એ અંતર પણ દૂર થઈ શકે છે. આટલી બધી વાતો જે વ્યવસ્થાની સમજાઈ, એ સમજીને આપણે અનાકુળ નિરાકુળ કેમ ન થઈ શકે? તો આ કેટલી સરસ 90 નંબરની વાત છે. વિદ્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવી તે અશુભા શુભ છેદતા છેદતા. મૂળમાંથી તું તેના બીજડા રોપ્યા છે, તો મૂળમાંથી તું એને ઉખેડી ફેંકવામાં પણ સમર્થ. રોપનાર તું છે તો છેદનાર પણ તું. સ્થાપન કરનાર તું છે તો ઉત્થાપન કરનાર પણ તું છે. આખી જવાબદારી કૃપાળુને તારી ઉપર નાખે છે. તું પોતે જવાબદાર. તું દુઃખી થયો તો તારા મોં ના કારણે, કોઈ પર ના કારણે તું દુઃખી થયો. ઓલા આમ કહ્યું ને, આયામ કહ્યું ને, આયામ ન કહ્યું ને, આયામ કહ્યું ને, આયામ કહ્યું હતું, આમ કહ્યું હતું. તારી પરાધીન દ્રષ્ટિ વૃત્તિ નિમિત્તાધીન સંયોગાધીન ઉદયાધીન કર્માધીન ઇન્દ્રિયાધીન શરીરાધીન દ્રષ્ટિ તને દુઃખ આપે, અને તારી સ્વભાવાધીન દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ તને સુખ આપે. સિમ્પલ થિયરી આ છે. વચ્ચે તું દ્રષ્ટિને રાખ, એક બાજુ આખું વિશ્વ, એક બાજુ આખું આત્મા. તારે નજર ક્યાં કરવી છે, તારે વિશ્વાસ કોનો કરવો છે, તારે કોના બળે જીવવું છે. આજે સવારના મારે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એટલી સરસ વાત આવી. ચિદાનંદ ઘન, ચિદાનંદ ઘન સ્વભાવના આશ્રય સહજાનંદ ની વૃદ્ધિ થાવ. સહજ આનંદ એનો અર્થ કહ્યો, સહજ સહજ નેચરલ સહજ આનંદ. હવે એ સહજ હોય ને, એ કન્ટિન્યુઅસલી હોય. સાકર ની મીઠાશ સહજ છે ને, તે કન્ટિન્યુઅસલી સાકર માંથી મીઠાશ 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 મીઠાશ. તો સહજ હોય એ કન્ટિન્યુઅસ હોય, અસહજ હોય એ ક્ષણિક હોય. તો જે અજ્ઞાની નો આનંદ છે એ અસહજ છે, કારણ કે એ ડિપેન્ડન્ટ છે ઉદય ઉપર. અને ઉદય બદલાય છે તો એનો આનંદ બદલાય છે. ઉદય ફેરફાર થાય છે તો એનો આનંદ ફેરફાર થઈ જાય. અને અહીંયા સહજ આનંદ ની વૃદ્ધિ, સહજ આનંદ. સ્વભાવ એક રૂપ છે તો સ્વભાવના આશ્રય થી આનંદ પણ એક રૂપ, કન્ટિન્યુઅસ સેમ. કારણ કે એક રૂપ સ્વભાવના આશ્રય લઈને જ્ઞાની દેખાય. તો અહીંયા કીધું છેદનાર તું પોતે છો. કોને? કર્મ ને. બાંધનાર તું પોતે છો તો છેદનાર પણ તું પોતે. તો જે આનંદ સ્વાધીન હોય એ આનંદ સહજ, જે આનંદ પરાધીન હોય આનંદ સહજ હોય. આપણો આનંદ આપણા સ્વભાવના આશ્રય હોવો જોઈએ, પરના આશ્રય કે ઉદયના આશ્રય ન હોવો જોઈએ. પોઈન્ટ સમજાય ને? કારણ કે એ તો બદલતા આપણો આનંદ પણ બદલાશે, એનાથી પ્રભાવિત થઈ જશું. ખરેખર એટલી સરસ અહીંયા વાત કરે છે, વીત્યો કાળ અનંત છે. સૌથી પહેલા તો ભલે અનંત કાળ થી મોહ, કોન્ફિડન્સ આવ અંદરમાં કે અનાદિ નો મોહ પણ હું ક્ષણ માત્ર માં ક્ષણ કરી શકું. ક્ષણ ભર નિજ રસ કો પીચે તન મિથ્યામલ કો ધો દેતા હે. ક્ષણ ભર નિજ રસ. ગાડી ઉપર આમ મેલ ના થર જાય હોય ને, ધૂળ ના થર, થર સમજાય, થર એટલે લેયર. પણ આમ છે ને, ધોધ માર ઉપરથી તમે પાઇપ માંથી પાણી છોડો તો એ થર આમ થર થર બધું આમ કે ને કે નષ્ટ થઈ જાય ક્ષણ માત્ર માં. 10 દિવસ થી એ થર જાયમો છે ગાડી ઉપર ધૂળ નો. કેટલા ટાઈમ માં 10 દિવસ થી જામ્યો છે? તો 10 દિવસ તો લાગશે ને દૂર કરવા માટે. કેટલો ટાઈમ લાગશે બોલો? તમે આમ પાણી નો ફુવારો છોડો ને બધો મેં નીકળી જશે. જે નીકળી ગયો એ મારું હતું નહીં, અને જે રહી ગયું એ મારું હતું. એ હું હતો, એ મારું હતું, એનો હું હતો, એ મારું હતું. ક્ષણભર નિજ રસ કો પીચે તન મિથ્યા મન કો ધો દેતા હે. કાશાયિક ભાવ વિનષ્ટ કી નિજ આનંદ અમૃત પીતા હે. આ કઠિન હોત સાતમી નરક નો નારકી અપાર પ્રતિકૂળતા ની વચ્ચે આ કાર્ય ન કરી શકે, સમજો. આ છેદ છેદ છેદન શબ્દ છે ને, છેદન. શુભ અશુભ ભાવ ને છેદવાની સામર્થ તારામાં ન હો તો અપાર અનુકૂળતા ની વચ્ચે તું ન છેદી શકત ને પ્રતિકૂળતા ની વચ્ચે તું ન છેદી. કારણ કે તારે છેદવાનો ઉદય નથી, સમજો. શુભાશુભ ભાવ ને છેદવાનો છે, ઉદય ને નહીં. સંયોગો ને નથી છેદવાનો, પરિસ્થિતિ ને નથી છેદવાનો, ક્યાંય બાર નો ફેરફાર નથી કરવાનો. તારો મોં તૂટશે તને આનંદ, તારો મોહ ઘટશે તને અનાકુરતા, નિરાકુરતા, અકર્તા. આહા, તું કરતા છે કે અકર્તા? અરે પર નો અકર્તા છું, મારા આનંદ નો કરતા છું. જાઓ, હું કરતા છું, અકર્તા બે સ્વભાવ છે મારા, અનેકાન સ્વરૂપ છે, બે શક્તિ છે. કરતા નામની શક્તિ, અકર્તા નામની શક્તિ, બે છે. પર નો અકર્તા ને મારા આનંદ નો કરતા. મોક્ષ હું થઈશ, એનો પુરસાદ હું કરીશ, સ્વભાવ નું અવલંબન હું લઈશ, તત્વ નો નિર્ણય હું કરીશ. તો એ શુભાશુભ ભાવ ને છેદનાર હું છું, કારણ કે એને ઉગાડ્યા મેં છે, એને ઉત્પન્ન મેં થયા છે, મારી પર્યાયમાં ઉત્પન્ન થયા છે, મારી પર્યાયમાં એને છેદવાનું કામ થશે. જ્યાં ઉત્પન્ન થયા છે ત્યાં છેદ, સ્વરૂપમાં ઉત્પન્ન નથી થયા તો સ્વરૂપમાં છેદવાની વાત નથી. સ્વરૂપમાં ઉત્પન્ન નથી થયા તો સ્વરૂપમાં છેદવાની વાત નથી, કારણ કે સ્વરૂપમાં છેદ નહીં. છેદ નહીં ત્યાં છેદવાની વાત ક્યાં? પરમાં છેદ નહીં તો છેદ આમાં થોડી રાગ છે, રાગ ક્યાં છે? સ્વરૂપ તો વિતરાગી છે અને આમાં રાગ નો ભાવ છે ફૂટગળ માં, તો રાગ છે ક્યાં? શુવાશુ ભાવ છે ક્યાં? તો કે આત્મા ની સમય ની પર્યાય માં તો એનું છેદન ક્યાં થશે? તો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં છે. તો કોણ છે? તો કે જે પર્યાય ઉત્પન્ન કરીએ છે. કેવી રીતના કે છે? તો પુરુષાર્થી. કેવો પુરુષાર્થ? તત્વ નિર્ણય નો. શું નિર્ણય? કે હું સ્વભાવ થી વિતરાગ છું એ નિર્ણય કરતા એ પર્યાય માં એ રાગ નો અભાવ થયો છે. એને એના અભાવ, એના અભાવ નો પણ ઉપાય સમજો. હવે એ ઉપાય મને લાગી આમાં આવશે મોક્ષ નો ઉપાય છે. ઉપાય સમજાવશે મોક્ષ. તો મોક્ષ નો ઉપાય પણ સમજાવશે. ભાઈ જવાય જવાય, ત્યાં જવાય પણ કેવી રીતના જવાય? તમે ત્યાં જઈ શકો? જઈ શકો, વાંધો નહીં. જઈ શકો, જઈ શકો, પણ જવા કેવી રીતના જવાય? તો માર્ગ તો બતાવો. તો પેલા જવાય એનો નિર્ણય તો કરો. જવાય, ચલો જવાય. તો કેવી રીતના જવાય? જવું કેવી રીતના? ટ્રેન થી જવું, બસ થી જવું, ફ્લાઇટ થી જવું, ચાલતા જવું, કેવી રીતના જવું? પછી ઉપાય ની વાત. મને આ પ્રશ્ન આજે આવ્યો હતો કે પેલા મોક્ષ ની વાત કેમ કરી? પેલા ઉપાય ની વાત કરે ને? ના, ઉપાય ની વાત કરવા નહીં, પેલા મોક્ષ ની વાત. પેલા મોક્ષ ની સ્થાપના, કે તું મોક્ષ જઈ શકે છે. એની પેલા તું મુક્ત સ્વરૂપ છો, તું મોક્ષ જઈ શકે છે, પર્યાય માં મુક્ત થઈ શકે છે. તું પરમાત્મા છો ને પરમાત્મા થાઓ થાઓ જયારે અંદર થી થવું છે એમાં આવશે ત્યારે તને ઉપાય બતાવ. પેલા તું ગરજ તો બતાવ. પેલા તું મોક્ષ માં જવાની તે ઉત્કંઠા તો બતાવ. તારે જવું છે, તારે મુક્ત થવું છે. માતાજી ને બોલ છે ને, સંસાર થી થાકેલા નો આ માર્ગ, સંસાર થી થાકેલા માટે નો આ માર્ગ. સંસાર નો થાક લાગ્યો અને મુક્ત થવું હોય તો હવે તરત લાગી છે તો પાંડે. કૃપાળુ દેવ ને કીધું ને, રાતના રાતના પુરુષો કૃપાળુ દેવ એની નિકટ માં કઈ વ્યક્તિ હતા. તરત લાગી છે, તરત લાગી છે, તરત લાગી છે. કૃપાળુ દેવ એમ પૂછ્યું તો એ વ્યક્તિ ને કેમ કૃપાળુ દેવ રાતના પૂછે કે તરત લાગી છે? એની દ્રષ્ટિ ક્યાં હતી? પાણી ઉપર. એ કૃપાળુ દેવ પાણી ની તરત લાગી એમ પૂછતા? એ પ્રશ્ન કેવી રીતે પૂછી શકે કોઈ જ્ઞાની રાતના? અરે તરસ લાગી છે કે તને અંદર માં તારા આત્મા ના અનુભવ ની તરસ લાગી છે? મોક્ષ માં જવાની તરસ લાગી છે? મુક્ત થવાની તને અંદર થી ચાલાવેરી લાગી છે, જાયેલી છે? તો તું કમર કસી ને એના ઉપાય ને ગોત. ખ્યાલ આવે? ચલો આગળ વધીએ. હવે આ થઈ ગઈ દ્વિતીય કારણ છે કર્મ શુભાશુભ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ ઉપજે, મોક્ષ સ્વભાવ. મોક્ષ જો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. મોક્ષ સ્વભાવ ઉપજે, આહા, અંદર માં એવું જ્ઞાન ઉપજ્યું કે હું મોક્ષ સ્વભાવી છું. એવું સમ્યક જ્ઞાન ઉપજ્યું, એવું અંદર માં ભેદ જ્ઞાન ઉપજ્યું, એવું પોતા સંબંધી નું જ્ઞાન ઉપજ્યું કે હું મોક્ષ સ્વભાવી છું. આ બસ એ મોક્ષ સ્વભાવી છું એવો અંદર માં અનુભવ થયો, એ જ ખરેખર મુક્તતા નો અનુભવ છે, એ જ મોક્ષ દશા છે. બીજું શું છે? એ રીતની વાત છે. લાસ્ટ લઈ લઈએ. દેહાદિક સંયોગ નો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પડે નિજ અનંત સુખ મોક્ષ. શું કહે છે? બહુ સરસ વાત. 91 બહુ સરસ. દેહાદિક સંયોગ, દેહાદિક, દેહાદિક એટલે દેહ, ઘર, કુટુંબ, પરિવાર, દ્રવ્ય કર્મ, લોકર્મ, ભાવ કર્મ, કીધું ને, જે ઉપરનું બધો માલ, અરે શું માલ નહીં, પેકિંગ, જે બધું પેકિંગ હતું આ બધું પેકિંગ છૂટી ગયું ને આખો, આહા, એ પરમ ઓદારી શરીર માંથી આખો એ ચૈતન્ય ગોળો છૂટો પડીને કોને સાથે લઈ જાય છે? સિદ્ધાલયમાં શરીર ને ના, કર્મ ને ના, અનાદિકાળ નો રાગ ભાવ ના, અલ્પજ્ઞતા ના, મોહ ભાવ ના, આખો આત્મા એ ચૈતન્ય ગોળો આખો છૂટો પડીને લોકના અગ્રભાગમાં સમજાય છે જઈને બિરાજમાન થઈ જાય. તું લઈ ગયો તો દેહાદિક સંયોગ નો આત્યંતિક, અત્યંત વિયોગ, સાદી અનંત કાળ માટે. હવે પાછો કોઈ શરીર ધારણ નહીં, હવે ગતિમાં આવવું નહીં, હવે સંસારમાં આવવું નહીં, હવે રાગ દ્વેષ રૂપે પરણવું નહીં, કુકરી કુકરીના પેટમાં ઊંધા માટે લટકવું નહીં, અને માતાના ગર્ભમાં 9 મહિના શીખવડાઈને રહેવું નહીં, ને એ નરક નિગોદના ભાવ ને એક નિગોદના શરીરમાં અનંત જીવ, આહા, કોઈ આ દશા હવે પ્રાપ્ત થવાની નથી. કારણ કે મુક્ત થઈ ગયો, છૂટી ગયો, છૂટી ગયો. ઉર્ધ્વગમન સિદ્ધાલય સુસ્થિત જોવા. આવો તારો સ્વભાવ, ઉર્ધ્વગમન કરો તારો સ્વભાવ છે, અધોગમન કરો તારો સ્વભાવ નથી. તો વિભાવના પરમાં તું તું કે ને જ્ઞાનની શું કહેવાય દુરુપયોગ જ્ઞાન નો દુરુપયોગ કરતો કરતો મોહની તીવ્રતામાં તું પડતો પડતો પડતી પડતી મોહ ભાવ એટલે તને પાડનાર ભાવ તને સંસારમાં લઈ જનાર આપણે કે ને ઓલું જેમાં દલદલ હોય ને દલદલ એનું શું કહેવાય દલદલમાં પડે અંદર ખાઈ હોય એમાં પડે અને અંદર જતો જાય અંદર જતો જાય અંદર જતો તો એવી રીતના કે છે હા હા કે તું મિથ્યાત્વને પુષ્ટ કરશે તો તારો સંસાર ઉભો થશે અને તું મૂળમાંથી અજ્ઞાન અને મોહ ભાવને છેદશે તો એક સમય એટલે પહેલા કીધું શુભાશુભ જો ક્રમ છે પહેલા કીધું શુભાશુભ ભાવને છેદ સમજાય છે અને એની પહેલા મૂળ વાત એ છે કે શુભાશુભ ભાવ એ મારું સ્વરૂપ છે એવી માન્યતાને છે પછી શુભાશુભ ભાવને છેદ અને પછી દેહાદિક સંયોગનો અત્યંત વિયોગ અત્યંત વિયોગ સંયોગ નો સદા કાળ માટે વિયોગ એને તો નિર્વાણ કહેવાય ને એટલે તો અંતિમ જન્મ મારી ભગવાન વાળા જન્મ કલ્યાણક જન્મ કલ્યાણક કેમ મનાવશું જન્મ તો બધા છે કેટલા બધા અંતિમ જન્મ હવે એ જન્મ પાછા ધારણ કરવાના નથી હવે સંસારમાં પાછા આવવાના નથી હવે મોક્ષ થી ક્યારે પણ મુક્ત છૂટવાના નથી મુકાયા મુકાયા એ મુકાયા મુકાયા જો કોઈ પણ એવી બહારમાં ગણે સ્થાન બતાવો કે તમે ક્યાં હો અને તમે ક્યાં કાયમ રહો સ્કૂલ માંથી પણ બાળક પાછો આવે ઓફિસ માંથી પાછા ઘર માંથી પાછા ક્યાંય જાય એ અવર જવર ગમનાગમન ગમનાગમન અને એક ગતિ માંથી બીજી ગતિમાં જીવ ગમનાગમન કરે છે ગમનાગમન થી મુક્ત થઈને જે એના કારણ હતા મોહ રાગ દ્વેષ ના ભાવ ને બાહ્ય નિમિત્ત સંયોગ શરીર કર્મ ઘર કુટુંબ બધું છૂટી ગયું અને આ ખાલી આત્મા ચૈતન્ય ગોળો છૂટો પડીને એ સિદ્ધાલયમાં જઈને સૃષ્ટિ થયો એનો અંદર નો આત્મા અને અંદર આત્માના આશ્રય પ્રગટ થતી જે શાહી ભાવની પર્યાય જે નિર્મલ પર્યાય બસ દ્રવ્ય ગુણ પર્યાય આત્મક આખી વસ્તુ જે એની પોતાની હતી એ આખી છૂટી પડીને નીકળી સિદ્ધ મોક્ષ શાશ્વત પદ શાશ્વત પદ શાશ્વત જે હવે ક્યારે પણ એનો અંત નહીં આવે નષ્ટ નહીં થાય અભાવ નહીં થાય એવો શાશ્વત પદ નો એવી એવી શાશ્વત દશા સિદ્ધ દશા મોક્ષ દશા પામતા નિજ અનંત સુખ ભોગ પછી શું છે બોલો કીધું ને આત્મા કરતા ભોગતા છે હા ભોગ 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 છે ભોગ ભોગે છે અંદર માં આવે એ રસ ને પીએ છે એને અંદર માં તન્મય થઈને પીએ છે તન્મય થઈને ભોગવે જેનું જેમાં એકત્વ હોય ને એમાં એનું ભોગતા પણ હોય એકત્વ પણ કરતા પણ તો પર પર અને રાગાદી ભાવ નું એકત્વ છૂટ્યું રાગાદી ને પર ભાવ નું ભોગતું છૂટ્યું અને અંદર માં પોતાના આત્માના આનંદ નો ભોગ ભોગ ચાલુ થયો ભોગ નામનો ગુણ છે દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય જેમ જ્ઞાન દર્શન સુખ ચારિત્ર આત્માના ગુણ છે રીતના દાન લાભ ભોગ ઉપભોગ નામના ગુણ છે અને એની નિર્મલ પર્યાય અનંત ભોગ અનંત ભોગ અનંત ભોગ આનંદ નો ભોગ આનંદ નો ભોગ શાશ્વત ભોગ બસ સુખ નો ભોગ શાંતિ નો ભોગ જે જે ત્રિભુવન હોય જીવ અનંત સુખ ચાહે સુખ તે ભયવન તો એવા સુખ ની પ્રાપ્તિ હવે જીવ ને થઈ ગઈ હવે ક્યારે પણ એ જીવ એ ભોગ ને છોડીને સુખ ને છોડીને દશા ને છોડીને એ સ્થાન ને છોડીને હવે ક્યારે પણ પાછો સંસારમાં આવવાનો નથી આ રીતે આપણે આજે 87-88 માં બે શંકા હોય 89-90-91 આ ત્રણ ગાથા એટલે આપણે 88-91 આ પાંચ ગાથાનો આપણે સ્વાધ્યાય થયો અને એમાં આપણે છેલ્લે પાંચ પાંચમું પદ છે આત્મા છે નિત્ય છે કરતા ભોગતા અને હવે મોક્ષ છે એ મોક્ષ છે એની વાત કઈ વિશેષ ચર્ચા આપણે આવે નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે દિન વાણી માં સતો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ અને કાંતમય નિર્બોધી નિદ્વાદશાંકી પરમ ઉપકારી જીવાણી માતનો જય હો અમૃતો ના અનંત ઉપકારી મહાન ગુરુ દેવ નો જય હો ધન્યતા દશમૃતિ ભગવતી માતનો જય હો આત્મસિદ્ધિ અપૂર્વ અવસર જેવા અનુપમ કાવ્ય ની રચના કરનાર અમૃતો ના પરમ આદર કૃપાળુ દેવ નો જય હો સમસ્ત જ્ઞાની ધર્માત્માઓ નો જય હો સત સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મ નો જય હો કાલના મહાન મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવ નો દિન નો જય જય જીનેન્દ્ર.